ಗೌರವ ಸಾಲ್ಸ್ ನಿರ್ಮಲನಾಥ.
நன்றி குழுக்களின் தலைவர் அவர்களே. இன்று பாதுகாப்பு அமைச்சு மற்றும் ஜனாதிபதியின் கீழ் இருக்கின்ற சுற்றாடல் வன இலாக அமைச்சு தொடர்பான குழு விவாதத்தில் பேச நியமித்ததற்கு நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். முதலாவதாக பாதுகாப்பு இராஜாங்க அமைச்சர் ருவான் விஜயவர்தன் அவர்கள் இந்த சபையில் இங்கிருக்கின்றார். கௌரவ இராஜாங்க அமைச்சர், நான் 2018 மன்னார் முள்ளிக்குளம் இருக்கின்ற இராணுவ கடற்படை முகாமினுடைய மக்கள் காணி தொடர்பாக கதைத்த போது நேரடியாக வருவதாக கூறியிருந்தீர்கள். கௌரவ அமைச்சர்கள், நான் உங்களிடம் சிநேகபூர்வமாக சில விடயங்களை கதைத்த போது உங்களுடைய வருகையை நாங்கள் எதிர்பார்த்திருக்கின்றோம் என்ற கருத்தையும் இந்த இடத்தில் சொல்லிக்கொள்ள விரும்புகின்றேன். அடுத்ததாக கௌரவ ஜனாதிபதி அவர்கள் வடக்கு கிழக்கு சேலணி கூட்டத்தில் முல்லைத்தீவு மாவட்டத்தில் இருக்கின்ற மகாவலி தொடர்பான மகாவலி தமிழ் மக்களுடைய காணிகள் பறிக்கப்பட்டு தென்பதி மக்களுக்கு வழங்கப்பட்ட தொடர்பாகவும் மேலதிகமாக வழங்கப்பட இருக்கின்ற காணிகள் தொடர்பாகவும் வடகிழக்கு சேலணியில் இந்த விடயம் தொடர்பாக ஜனாதிபதி அவரிடம் நேரடியாக நான் கேட்டிருந்தேன். அதற்கு ஜனாதிபதி அவர்கள் கூறியிருந்தார், 2 வார காலமோ 1 மாத காலத்திற்குள் மகாவலி என்னுடைய பணிப்பாளரிடமிருந்து அறிக்கை கிடைக்கப்பெற்ற பின்பு அதற்குரிய முடிவுகள் எடுக்கப்படும் போது அந்த வன்னி பிரதேசத்தை பிரதிநிதித்துவப்படுத்துகின்ற சகல கட்சிகளை சார்ந்த பாராளுமன்ற உறுப்பினர்களும் இருக்க வேண்டும் என்பது எனது கருத்தாக இருக்கிறது. ஏனென்று சொன்னால் அங்கிருக்கின்ற பூர்வீகமான மக்களுடைய காணிகளை அவர்களை கூலியாட்களாக பணிப்பதற்கு இந்த மகாவலி அதிகார சபை முயற்சிகள் மேற்கொண்டு வருகிறது. அவர்களுடைய பூர்வீக நிலங்களை பறித்து தென்பகுதி, அதாவது அமைச்சரை சார்ந்த முன்னாள் இராணுவ படை வீரர்களுக்கும் அமைச்சர்களுடைய உறவினர்களுக்கும் அமைச்சருடைய மாவட்டத்தை சார்ந்தவர்களுக்கும் அந்த நிலங்கள் பகிர்ந்தளிப்பதற்கு ஒரு திட்டமிடல் நடைபெற்றுக் கொண்டிருக்கிறது. ஆகவே அதை நிறுத்தி பூர்வீகமாக அங்கிருக்கின்ற மக்களுக்கு அந்த நிலங்களை வழங்க வேண்டும். மகாவலி ஊடாக நீர் மக்களுக்கு வருகிறது என்ற அந்த மகாவலி திட்டத்தில் இன்னும் மகாவலி நீர் அங்கே இன்னும் முல்லைத்தீவு மாவட்டத்திற்கு வரவில்லை. ஆனால் மகாவலி என்ற போர்வையில் அங்கிருக்கின்ற நிலங்களை பறிக்கின்ற சூழ்ச்சி இருக்கிறது. இதற்காகத்தான் அந்த காணி அதிகாரங்களை மாகாணங்களுக்கு வழங்க வேண்டும் என்று கோருவதன் பிரதான நோக்கம் காணி அதிகாரங்கள், அது வன இலாகா இருக்கலாம், மகாவலி அதிகார சபையா இருக்கலாம், மத்தியின் கீழ் இருக்கின்ற போது அவர்கள் தாங்கள் நினைத்தவர்களுக்கு அந்த காணியை கொடுக்கக்கூடிய வகையில் சட்ட வரைவு இருக்கின்ற காரணத்தினால்தான் அந்த காணி அதிகாரங்களை அந்தந்த மாகாணங்கள் கேட்டுக் கொண்டிருக்கிறேன் என்பதை இந்த நேரத்தில் குறிப்பிட விரும்புகிறேன். அதே நேரத்தில் கௌரவ இராஜாங்க அமைச்சர் இருக்கிறார், வன இலாகா திணைக்களத்தினுடைய இராஜாங்க அமைச்சர் இந்த சபையில் இருக்கிறார். கௌரவ இராஜாங்க அமைச்சர் அவர்களே, மன்னார் மாவட்டம் முசலி பிரதேசத்தில் காயாக்குழி என்ற ஒரு கிராமம் இருக்கிறது. அந்த கிராமத்தில் இருக்கின்ற மக்கள் யுத்த காரணமாக இந்தியா சென்று இந்தியாவிலிருந்து மீண்டும் வந்து தங்களுடைய உறவினர்கள் வீட்டில் இருக்கிறார்கள். இருக்கின்ற போது முசலி பிரதேச அபிவிருத்தி குழு கூட்டத்தில் நான் இந்த விடயம் தொடர்பாக கதைத்து அங்கிருக்கின்ற மன்னார் டிஎஃப்ஓ முசலி பிரதேச செயலாளரை கூட்டிக் கொண்டு அந்த இடத்தை காண்பித்து அவர்களுடன் சம்மதத்துடன் மாவட்ட அபிவிருத்தி குழு கூட்டத்தில் தீர்மானம்
ஒரு நிமிடம் இருக்கும், உங்களுக்கு
கதைக்க துவங்கவே இல்லை. அந்த பிரதேசத்தில் காணிகள் அந்த மக்களுக்கு விடுவிக்க வேண்டும் என்று அந்த அது விடயம் தொடர்பாக மாவட்ட மன்னார் மாவட்ட செயலகத்தினுடைய அபிவிருத்தி குழு கூட்டத்தில் எடுத்து தீர்மானங்களையும் உங்களுடைய கன்சர்வேட்டர் ஜெனரலுக்கு கடிதங்கள் அனுப்பப்பட்டிருக்கிறது. அதற்குரிய நடவடிக்கை இன்னும் எடுக்கவில்லை. கௌரவ இராஜாங்க அமைச்சர் அவர்களே, நீங்கள் அந்த பிரதேசத்துக்கு அண்மையில் வில்பத்து விடயம் தொடர்பாக வந்திருந்தீர்கள். வில்பத்து நான் யாரிடம் குற்றம் சொல்ல விரும்பவில்லை. வன இலாகா திணைக்களம் ஒரு முல்லைத்தீவில் கூழாமுறிப்பில் 500 ஏக்கர் நிலங்கள் துப்புரவு செய்யும் போது அரசியல் ரீதியாக துப்புரவு செய்யும் போது யாரும் வன இலாகா திணைக்களம் தடுக்கவில்லை. முசலி பிரதேசத்தில் வில்பத்து என்ற காட்டை அழிக்கும் போது யாரும் நீங்கள் தடுக்கவில்லை. எல்லாம் நடந்த முடிந்த பின்புதான் நீங்கள் விசாரணை கமிஷன் போடுவதும் அதை வெளியில் கதைப்பதும் அதற்கு ஆர்ப்பாட்டங்கள் செய்வதுமாயிருக்கிறது. இந்த மக்கள் இந்தியாவிலிருந்து வந்து இருக்க இடமில்லாமல் அந்த உறவினர்களுடைய அந்த கிராமத்திலே உறவினர்களோட வீட்டில் இருக்கிறார்கள். ஒரு வீட்டில் 4 குடும்பங்கள் இருக்கிறது. ஆகவே இந்த காணியை மிக விரைவில் அந்த மக்களுக்கு விடுவித்துக் கொடுக்க வேண்டும் என்று கேட்டுக்கொள்வதோடு, அதே நேரத்தில் முல்லைத்தீவு மாவட்டத்தில் அந்த புதுக்குடியிருப்பு பிரதேச செயலாளர் பிரிவு பெண்கள் தொழில் முயற்சியாளர் கூட்டுறவு சங்கம் அவர்களுக்கு நிறுவனங்களிடமிருந்து 1000 மேற்பட்ட உறுப்பினர்கள் அந்த பெண் உறுப்பினர்கள் அந்த கூட்டுறவு சபையில் இருக்கிறார்கள். அவர்கள் யுத்தத்தினால் கணவன்மாரை இழந்தவர்கள், அங்கவீனமானவர்கள். அவர்கள் சுய கைத்தொழில் ஈடுபடுவதற்கு அவர்கள் அவருடைய தலைமை காரியாலயம் இருக்கிறது. அதற்கு முன்பு இருக்கின்ற காணி வன இலாகா திணைக்களத்துக்கு சொந்தமான காணி. அந்த காணியை விடுவித்து தரும்படி அவர்கள் ஜனாதிபதிக்கு கடந்த 1 வருடத்துக்கு முன்பு கடிதம் அனுப்பியிருக்கிறார்கள். நானும் அது தொடர்பான கடிதத்தை அனுப்பியிருக்கிறேன். நேரடியாக சென்று இந்த காயக்கோழி விடியம் தொடர்பாகவும் இந்த புதுக்குடியிருப்பு காணி தொடர்பாகவும் தங்களுடைய பணிப்பாளர் நாயத்தினர் நேரடியாக சென்று இந்த விண்ணப்பங்களை கொடுத்திருந்தேன்.
ஆனால் முடிக்க வேண்டும்,
எனக்கு ஒரு நிமிஷம் தான். பணிப்பாளர் கூறியிருந்தார், இந்த விடியம் தொடர்பாக ஜனாதிபதி செயலகத்தினர் இருந்து தங்களுக்கு அறிவித்தல் வர வேண்டும் என்று. ஆகவே இந்த விடயம் தொடர்பாகவும் அடுத்ததாக புதுக்குடியிருப்பு பிரதேசத்துக்குட்பட்ட நஞ்சுண்டான் குளம் புனரமைப்பதற்கு கௌரவ பிரதமர் அவர்கள் 40 மில்லியன் ரூபாய் ஒதுக்கீடு செய்திருக்கின்றார். நான் அதை அங்கு அந்த மக்களுக்கு விவசாயம் செய்வதற்கு நீர் இல்லை என்று கூறின போது கௌரவ பிரதமர் 40 மில்லியன் ரூபாய் ஒதுக்கீடு செய்திருக்கின்றார். ஆனால் அந்த குளத்தை புனரமைப்பு செய்வதற்கு அக்ரேரியன் டிபார்ட்மெண்ட் எனக்கு கடிதம் அளித்திருக்கிறது. அது வன இலாக திணைக்களம் அனுமதிக்கவில்லை அதை அந்த குளத்தை புனரமைப்பதற்கு. தயவு செய்து இந்த 3 விடயங்களையும் கருத்தில் எடுத்து இந்த வீண்டும் 3 விடயங்கள் தொடர்பாக உடனடியாக நடவடிக்கை எடுக்க வேண்டும். மக்களுக்கு இந்த குளம் புனரமைப்பு செய்ய வேண்டும். அதே மாதிரி அந்த மக்களுக்கு அந்த காணிகளை வழங்க வேண்டும். அதை விடுத்து நீங்கள் ஏக்கர் கணக்கில் 1000, 5000, 10000 ஏக்கர் துப்புரவு செய்கின்ற போது வன இலாக திணைக்களம் சும்மா இருந்து விட்டு 10 ஏக்கர் காணிகளை கேட்கின்ற போது 2 வருடங்களுக்கு காத்துக் கொண்டிருக்க வேண்டிய சூழ்நிலை இருக்கிறது உங்களுடைய அரசாங்கத்தில். ஆகவே இதை கருத்தில் கொண்டு மிக விரைவில் நடவடிக்கை எடுக்க வேண்டும் கேட்டுக்கொள்கிறேன். நன்றி.
மஹிந்த அமரவீர் ஹொன்ரபிள் மினிஸ்டர்.
அர இடம் பௌத்தலிக இடம் தீனவனம் பௌத்தலிக இடம் தீனவனம் ஐத்திய தீனவனம் ஏக அப்படி புல்வான் நிதாஸ் கரன் போது கெசட் கருதி ரக்ஷிதியாக விதிட பாவிச்சு கரதி
கர அமைத்துமா தேங் மன்னாரமே டிஎஃப் ஃபாரஸ்ட் டிபார்ட்மெண்ட் கட்டிய பௌத்தலிக இடம் தீன தனங்களும் கல் தானுவோம் அப்படி கீழே பிரதேச லேக்கம் துவாக்கியனுவா ஏகே நவத்தாண்ட மேக்க ஒப்போது வேணா கீழ எத்தக்கூட ஏகடி சத்தப்பாக்குவத் கனங்கண்ண ஏ பிரதேச உப்பத்துமா எந்த கதவச பன்னி பிரதேச டிஸ்ட்ரிக்ட் துணத்தியனுவா எக்க டிஸ்ட்ரிக்டோட எக்க கச்சேரியோட்டே ஏ டிஸ்ட்ரிக் துணம் தீயன பிரச்சனை அப்ப மாம உபத்துமாட
தின்னாங்க. நமக்கு அது பௌத்தலிக இடம் தீரவனா ஏக டிஸ்ட்ரிக் காரியாலய நிர்தேச லீல தீரவனா ஏக ஜனாதிபதிமாக லேக்கம் துமாக அடுத்த
தீயன உபதுமா அப்பிட தீயன பிரச்சனை ஜனாதிபதி லேக்கம் காரியாலயம் அப்பிட யாண்ட பேனே அப்பிட கீழ ஏ இல்லியும கரண்ட பே தென் அப்பி இல்லியும கரண்ட புழுவா கன்சர்வேஷன் ஜெனரல்டாய் டிஸ்ட்ரிக் ஏஜென்ட் வால்ட்டாய் டிஸ்ட்ரிக் ஏஜென்ட் வால்ட்டாய் அப்பி இல்லியும் கரண்ட புழுவா அப்பி இல்லியும் கரலா ஜனாதிபதி லியூம் லியலா அவருத பண்ணல ஏகட தா உத்தரக்னே லியூம் ஓ தனட தியனோ
லியூம் கண்ணங்க ஏக 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 இதுக்குட மே அனித் ஏக தென் முஸ்லி பிராதிசிக கொட்டாசே அக்கர 1900 வகை தென் அவட சுத்த வேலா சுத்த கரலா தியனோ நமத் இடம் பதிஞ்சச்சி நதிவத் குடக் தியனோ நமத் வன சம்ரக்ஷண டிபார்ட்மென்ட் நுமே பதிஞ்சிட பத் கரன்னே பிராதேசிய லேகம் காரியாலய ஹரஹா அபி ஏ பதிஞ்ச வேலா நதி இடம் கட்டி தியனோ நங்க ஏ நீதி ரீதி அனுவ ஒபகே
வேலுகுமார் வில் டேக் தி சேர்.
கரு முல்லாசனாருடைய மந்திரித்துமணி இத்தமத் வேதகா தமாத்தியாச கீபியாக் பிலிபந்தவ அது காரக சபாய் விவாத பெவத்தின் அதிகரு ஜனாதிபத்துமா தமாய் ஏ அமாத்தியான்ச ஹொபுவான்னு மே அமாத்தியான்ச வல்ல மம மே பலவெனியிடம கெமதி மகாவலி சா பரிசர அமாத்தியான்சே பிலி மந்தவ யாம் கருணுகி பியாக் இதிரிபாத்கரான்ன ඒවගේම ඊට පස්සුව මම බලාපොරොත්තු වෙනවා සිඩ්නි ජයරත්න මන්ත්‍රීතුමාත් බොහෝ චෝදනා එල්ල කරා ඒවටත් යම් උත්තර කීපයක් ලබා දෙන්නත් බලාපොරොත්තු වෙනවා. පළවෙනියට මං සඳහන් කරන්න කැමති මේ මහවැලි ඉඩම් ප්‍රශ්න පිළිබඳව දිගටම මේ ගැටලු විසඳගන්න නොහැකි වෙලා තිබුණා. දැන් අපි ස්තුතිවන්ත වෙන්න ඕන ජනාධිපතිතුමා මැදිහත් වෙලා මේ ඉඩම්වලට ඔප්පු ලබා දීමේ කඩිනම් වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක කරනවා. නමුත් තවම ඔප්පු නොලැබිච්ච විශාල පිරිසක් ඉන්න ඒ ප්‍රශ්න ටිකක් තියෙනවා. විශේෂයෙන්ම වලව බල ප්‍රදේශයේ ගැටලු පිළිබඳව මම කතා කළ යුතු වෙනවා. ඒ කොටස විසඳලා දෙන්න කියන ඉල්ලීම මම මේ අවස්ථාවේ කරන්නට කැමතියි. ඒ වගේම මම මේ සම්බන්ධව පසුගිය සතියේ මහවැලි අමාත්‍යාංශයට ගිහිල්ලා අධ්‍යක්ෂ ජනරාල්තුමත් එක්ක සාකච්ඡාවක් පැවැත්වුවා මේ ප්‍රශ්න පිළිබඳව. මම ඉතාමත් සතුටු වෙනවා මමත් මේ අමාත්‍යාංශයේ රාජ්‍ය අමාත්‍යවරයෙක් විදිහට කාලයක් කටයුතු කරා. නමුත් එතුමා ඉතාමත් පැහැදිලිව මේ කාරණය පිළිබඳව වැටහීමකින් අධ්‍යක්ෂ ජනරාල්වරයා ඉතාමත් නිශ්චිත අවබෝධයක් සහිතව මේ ප්‍රශ්න හඳුනාගෙන ඒවා විසඳන්න දින වකවානු යොමු කරලා කටයුතු කිරීම පිළිබඳව මම සතුටු වෙනවා. ඒ වගේ තමයි නිලධාරීන් වැඩ කරන්න ඕනේ. එහෙම වුණොතින් මම හිතන්නේ ජනාධිපතිතුමාගේ නමත් ආරක්ෂා වෙනවා. අපිටත් ඒක හොඳ තත්ත්වයක් කියන එක ජනතාවටත්, අහිංසක ජනතාව තමයි මේ ඉඩම් ප්‍රශ්න වලින් තැලෙන්නේ පොඩි වෙන්නේ. මහවැලියේ සම්ප්‍රදාය තමයි, මහවැලියට තියෙන ප්‍රසිද්ධ කතාවක් තමයි විශේෂයෙන් බල ප්‍රදේශයේ ඉඩම් ඇල්ලුවොත් දිනුම් ඉල්ලුවොත් පරාදයි කියලා. ඒ කියන්නේ කවදාවත් ඉඩමක් ඉල්ලලා ගන්න පුළුවන් උනේ නැහැ. ඒක බොහොම අවස්ථා කීපක විතරයි ඉඩම් කච්චේරියකින් තේරලා ඉඩම් සුදුස්සෙකුට ඉඩමක් ලැබෙන්නේ. මෙතෙක් සිද්ධ වෙලා තියෙන ඉඩම් අල්ලන අයට තමයි ඉඩම් දෙන්නේ. එක පිරිසක් නිර්මාණය වෙලා තියෙන මේ බල ප්‍රදේශවල එයාගේ රස්සාව තමයි ඉඩම් අල්ලන එක. ඉඩමක් අල්ලනවා, ඒක තවත් එක්කෙනෙකුට විකුණනවා, ඊට පස්සේ තව එකක් අල්ලනවා. මේවට සමහර නිලධාරිනුත් සම්බන්ධ වෙලා හිටියේ. ඒ වගේම තමයි මහවැලි ඉඩම් සමහර අයට ඉඩම් ලබා දීමේදී එක ඉඩමට ඔප්පු දෙකක් දීපු අවස්ථා තිබුණා. වැව් වල රක්ෂිත දීපු අවස්ථා තිබුණා. වැවටත් ඔප්පු ලබා දීලා තිබුණා. ඒ වගේම තවත් අවස්ථා තිබුණා ඉඩම දීලා, ඒ වගේම ඉඩමට නඩු ගියාම නඩුවේ විත්ති පාර්ශවයට අවශ්‍ය පහසුකම් ටික සපයන්නේත් මහවැලි නිලධාරීන් සමහරවල්. නඩු ගොනුවම ෆයිල් එකත් අවශ්‍ය ලිපිලේඛන දෙනවා. ඒ විතරක් නේ, පරණ දින දාලා ලිපිත් නිකුත් කරන අවස්ථා තිබුණා. දැන් මම කියන්නේ දැන් ඒ අතින් සැලකියුතු මට්ටමකට වෙනසක් ඇති වෙලා තිබෙනවා. මේ පිළිබඳව අපි ජනාධිපතිතුමාටත්, ඒ වගේම විශේෂයෙන්ම අමාත්‍යාංශයේ ලේකම්තුමා, ඒ අමාත්‍යාංශයේ ලේකම්තුමාටත් බොහොම අත්දැකීම් තියෙනවා. එතුමා අධ්‍යක්ෂ ජනරාල්වරයෙක් විදිහටත් ඉතාම සාර්ථකව කටයුතු කළා. ඒ අමාත්‍යාංශය අද ලේකම්වරයා විදිහට බොහොම අවබෝධයෙන් කටයුතු කරනවා. ඒ වගේම අලුත් අධ්‍යක්ෂ ජනරාල්තුමාත් සම්බන්ධ වුණාම මේ ප්‍රශ්න වලට විසඳුම් ලබා ගන්න පුළුවන් වෙයි කියලා මං හිතනවා. ඒ වගේම මහවැලි බල ප්‍රදේශයේ තවත් ප්‍රශ්නයක් තියෙනවා, ජලයේ අඩුකම. දැන් මේක දෙවැන්ත ප්‍රශ්නයක් බවට පත් වෙනවා. ක්‍රමානුකූලව එන වර්ෂා ප්‍රමාණයත් අඩුයි. මේ ප්‍රශ්නෙට විසඳුමක් විදියට තමයි මහවැලි, ඒ වගේම මෘතවිල ව්‍යාපාරයත් වෙනුවෙන් නිල්වලා ගම් යෝජනා ක්‍රමය යෝජනා කරේ. ඒ වෙලාවේ පහුගිය ආණ්ඩුව මේක යෝජනා කරා. ඊට පස්සේ ඒ ආණ්ඩුව ක්‍රියාත්මක වෙන්නේ නැති වෙනකොට ඒකට යම් යම් පරීක්ෂණක් තිබුවා. දැන් අද මේ ආණ්ඩුව ඇවිල්ලත් අවුරුදු 4ක් විතර වෙනවා, තවමත් ගින්නිල්ලලා යෝජනා ක්‍රමය ක්‍රියාත්මක කරන්න බැරි වෙලා තියෙනවා. අපි හම්බන්තොට නගරයක් සංවර්ධනය කරන්න යනවා, කර්මාන්තපුරයක් කරන්න යනවා, ඒ වගේම කෘෂිකාර්මික කටයුතු කරන්න යනවා, පානීය ජලය ලබා දෙන්න යනවා. මේ ඔක්කොම කරන්න නම් ගින්නිල්ලලා ක්‍රමය ක්‍රියාත්මක කරන්න ඕන. මම ඉල්ලා හිටනවා ජනාධිපතිතුමාට මොරගහකන්ද ක්‍රියාත්මක කරා වගේ, අනිකුත් ව්‍යාපෘති ක්‍රියාත්මක කරා වගේ මේ ගින්නිල්ලලා යෝජනා ක්‍රමයේ තුමගේ අමාත්‍යාංශයට අරගෙන ක්‍රියාත්මක කරන්න කියලා.
ගරු මරිකර්මන්තුමා,
ඇමතුමනි, ගින්නිල් වෙලා යෝජනා ක්‍රමයේ ක්‍රියාත්මක නොවුනට ඒකේ මේ ෆීසිබිල් රිපෝර්ට් එකට කියලා ජනවාරි මාසේ 8 වෙනිදා
කෙටියෙන් ඉදිරිපත් කරා.
චෙක් තුනකින් මිලියන 4000ක් ගෙවලා තියෙනවා.
ඔය ඒක තමයි.
ඒක වල ඒක හොයලා ඉන්නවනේ.
ගරු මහින්දාමර වීර
මන්තුමා එක එක ගැන පරීක්ෂණයක් තියෙනවා. ඒව හොයන්න වැරද්දක් වෙලා තියෙනවා නම් ඒ ඕන කෙනෙකුට දඬුවම් ලබා දෙන්න ඒක පිළිබඳව ප්‍රශ්නයක් නැහැ. හැබැයි ඒක මත තියලා මේ ව්‍යාපෘතිය ප්‍රමාද කරන්න එපා. මේ ව්‍යාපෘතිය ආරම්භ කිරීම අත්‍යවශ්‍යයි හම්බන්තොට දිස්ත්‍රික්කෙට. නැත්තම් මේ කියන කිසිම සම්වර්ධනයක් ඔය කර්මාන්තපුරවත් එකම දෙයක්වත් වෙන්නේ නැහැ මේ ගින්නිල්ලා යෝජනා ක්‍රමය ක්‍රියාත්මක කරේ නැත්තම්. ඒ වගේම මම මේ අවස්ථාවේ ජනාධිපතිතුමාටත් මේ අමාත්‍යංශයට යම් ආකාරයක දැනුම් දීමක් කියන්න කරන්න කැමති. මේ පරිසර අමාත්‍යංශයේ බැලුවොත් විශාල ප්‍රමාණයක් අද තියෙනවා සමහරලාට මේ රටට උචිත නොවන ශාක ෆයිනස් වගේ වගා කරලා තියෙනවා, යුකලිප්ටස් තියෙනවා. මේවා මං හිතන්නේ මේ පරිසරයට, මේ රටේ පරිසරයට අවශ්‍යයි කියලා. මේ කැලය ඉවත් කළා, මේවා ඉඳන්න පටන් ගන්න කොස් පළදරන කොස් ඉඳන්. එතකොට මේ රටට ඒක ආහාර විදියටත් ගන්න පුළුවන්. අපිට නියගයක් වෙන වෙලාවක, පෑවුමක් වෙන වෙලාවක, ඒ වගේ මේක ශාකය අනිත් පැත්තට ගත්තොත් දැවමයේ වශයෙන්ුත් වටිනාකමක් තියෙනවා, පරිසරයටත් ඉතාමත් හොඳයි. එනිසා මම යෝජනා කරනවා පරිසර අධිකාරියට මීට පස්සේ ඉන්ධන ගස්වලදී වැඩිපුර දේශීය ශාක ඒවට ප්‍රයෝජනයට ගන්න, ඒවයි පළදරන ශාකයේ සඳහා යොදා ගන්න කටයුතු කරන්න කියන ඉල්ලීම මා මේ අවස්ථාවේ කරන්න කැමතියි. ඒක අපි ආහාර හිඟයකටත් පිළියමක් විදියට අපිට යොදා ගන්න පුළුවන්කම ලැබෙනවා. ඒ වගේම තමයි සම්වර්ධන කටයුතු වලට ඉඩම් දීමේදී ඉතාමත් සංවේදීව කටයුතු කරන්න. දැන් නිවාස හදන්න ඕනේ, ඒක පිළිබඳව තර්කයක් නැහැ, අපි ඒ පිළිබඳව ගැටලුවක් නැහැ. නමුත් සමහර වෙලාවට පරිසර සංවේදී ප්‍රදේශවලත් මේ කටයුත්ත සිද්ධ වෙනවා. ඒ වගේම අලිමංකඩවල් වලත් ගෙවල් හදලා තියෙනවා. ඒ වගේම දැන් මේ දැන් දවස් දෙක තුනකට ඉස්සෙල්ලා මුරවැසියේ යන කොට්ටාසි තිබුණ ඒ ගම්මානෙටම තිබුණ පොදු ඉඩමත් සුද්ධ කිරීමක් පිළිබඳව ජනතා විරෝධිකුත් මතුවෙනවා. මම කියන්නේ මේවා සුදුසුනම් නිවාසවලට දීමේ ප්‍රශ්නයක් නෙවෙයි. නමුත් මේ ජනතාවගේ විරෝධයත් සැලකිල්ලට අරගෙන පොදු ඉඩම් යම් ප්‍රමාණයක් ඉතුරු කරලා තියන නිවාස ඉදිකරනකොට තට්ටු නිවාස එහෙම නැත්නම් ඉඩම් දෙන්න පුළුවන් ප්‍රදේශ, ඒ වගේ සමහර ප්‍රදේශ තියෙනවා. ඒවයි ඕන තරම් ගෙවල් හදන්න පුළුවන්. ඒවා දීම පිළිබඳව අපේ විරුද්ධත්වයක් නැහැ. මේ පිළිබඳවත් අවධානය යොමු කරන්න කියන ඉල්ලීම මා මේ අවස්ථාවේ කරන්නට කැමතියි. ඒ වගේම තමයි මහවැලි බලපදේශවල පාරවල් වල යන්න බැරි තත්යක් තියෙනවා. ඇලවේලි වල ඒවට බොරුලු ටිකක් දාලා නැහැ, දාන්න විදියක් නැහැ. පස් ටිකේ බොරුලු ගෙනාවත් අල්ල ගන්න බොරුලු ගන්නත් බැ. ඒ නිසා ඒ පිළිබඳව අවධානය යොමු කළා. මේ මහවැලි බලපදේශ විශේෂයෙන්ම වලව බල ප්‍රදේශයෙන් මගේ තියෙන ප්‍රධාන ගැටලුවක් තමයි මාර්ග සංවර්ධනය. ඒවයිදී පාරවල් ටික මෝටර් ග්‍රේඩර් කරලා අඩු ගාණ යන්න පුළුවන් මට්ටමට හදලා දෙන්න. මේවා ප්‍රාදේශ සභාවල ඇහුවම කියන්නේ ප්‍රාදේශ සභාවට අයිති නැහැ කියලා. රාජ්‍ය සභාවට මූල්‍ය සම්පතුත් නැහැ. ඒ නිසා මේ කටයුත්තට ගොවි සංවිධානත් ඒකාබද්ධ කරගෙන ශ්‍රමදාන මට්ටමින් මේ කටයුතු කරන්න කියන ඉල්ලීම මා මේ අවස්ථාවේ කරන්නට කැමතියි. ඒ වගේම මහවැලි බලපදේශවල ජනතාව තමයි ඉතාමත් ක්‍රමානුකූලව
ගරුමන්තුමතා විනාඩි දෙකක් තියෙනවා
කෘෂිකාර්මයට සම්බන්ධ වෙන්නේ. ඒ නිසා අපි ඒ ප්‍රදේශවල ජනතාවගේ ප්‍රශ්න පිළිබඳව අවධානය යොමු කළේ ඒ අය සැලැස්මක් සහිතව ඒ කරගෙන යන වැඩපිළිවෙලට ආධාර උපකාර කරන්න කියන ඉල්ලීම මම කරනවා. ඒ වගේ මහවැලි බලප්‍රදේශයටත් අදාළ වෙයි. මේ පසුගිය කන්නේ ඉතිහාසෙ වැඩිම වී අස්වැන්නාව. ඒකට එන කන්නේ වී වගා කරොත් යම් ගැටලුවකට මුහුණ දෙන්න වෙයි. ඒ නිසා ඒ බලප්‍රදේශවලත් ගොවි ජනතාව එක්ක සාකච්ඡා කරලා ඒ අයගේ විරෝධතාවයක් නොවන ආකාරයට වෙනත් භෝගවලට යම් ප්‍රමාණයක් යොමු කරන්න කටයුතු කරොත් වඩා හොඳයි කියලා මම විශ්වාස කරනවා. ඒකම ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, පොලිස් දෙපාර්තමේන්තුව පිළිබඳව ගැටලු කිහිපයක් මම ඉදිරිපත් කරන්න බලාපොරොත්තු වෙනවා. අද පොලිසිය විශාල කාර්යභාරයක් කරනවා. අපි ඒක අගය කරන්න ඕනේ. ජනාධිපතිතුමාට පුළුවන් වුණා මේ රටේ පොලිසියට තිබුණු අපකීර්තියෙන් මුදව ගන්න. පොලිසිය දිහා මිනිස්සු බැලුවේ වෛරයෙන්, ක්‍රෝධයෙන් පගාව ගන්න, ඒ වගේම ජනතාවට විරුද්ධව ඉන්න කණ්ඩායමක් විදිහට තමයි පොලිසිය දිහා ජනතාව මෙතෙක් කලක් දැක්කේ. දැන් ඒ තත්ත්වය වෙනස් වෙලා තියෙනවා. අද අපි දන්නවා පොලිස් නිලධාරීන් විශාල කාර්යභාරයක සේවක යෙදෙනවා කියන එක අපිට දැනගන්න ලැබුණේ ජනාධිපතිතුමා ගෙනල්ලා ඒ ඇයිද ජනාධිපති උපහාර පුද කිරීමත් එක්ක එතනින් පටන් ගත්ත වැඩසටහන. ඒ වගේ මේ රටේ කුඩු අසංගතය අවසන් කිරීමේ වැඩසටහනදී පොලිස් නිලධාරීන් විශාල කාර්යභාරයක් කරා. අපි ඒක අමතක කරන්න හොඳ නැහැ. ඒ ඇයිට අපි පහසුකම් දෙන්න ඕන. ඒ වගේම තමයි ඒ අය දැවැන්ත මහන්සියක් දරලා පොලිසිය STF එක, ඒ වගේම අනිකුත් ඒ අංශ නිලධාරීන් අල්ලගෙන එන කුඩු අල්ලගෙන එනවා. ඒ කුඩු අල්ල ගෙනල්ලා දාන අය සමහර වෙලාවට දක්ෂ නීතිඥයෝ අල්ලගෙන ගිහිල්ලා බේරෙනවා, ඇප අරගෙන එන බව පේනවා. ඒ නිසා මම ඉල්ලා හිටින්න කැමතියි මේ රටේ ඉන්න නීතිඥ මහත්තුන්ගෙනු මේ මහා රට විනාශ කරන, දරුවන් විනාශ කරන මේ කුඩු අසංගතයට සම්බන්ධ වෙන අය වෙනුවෙන් පෙනී හිටින්න එපා කියලා. ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, SV නාවින් නැමැතුමාගේ වෙලාවෙන් මම යම් ප්‍රමාණයක් ගන්න එතුමත් එක්කම සාකච්ඡා කරා. ගරු මුලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, මේ අපි මේ පාර්ලිමේන්තු විදියට හරි ඉල්ලීමක් කරන මේ රටේ ඉන්න උගත් නීතිඥ මහත්වරුන්ගෙන් මේ අපරාධකාරයන් පාතාලයන් වෙනුවෙන් කුඩු වසංගතය මේ රටට වරුදු කරන ගේන මේ අය වෙනුවෙන් ඉදිරිපත් වෙන්න එපා කියලා. මේ අයට දෙන්න තියෙන දඬුවම් දෙන්න ඕන. මේ රටේ අද ජනතාව විශාල වශයෙන් බලාපොරොත්තු තියාගෙන ඉන්නවා මේ රටේ මේ කුඩු වසංගතය අවසන් කරයි කියලා. ඒ වෙනුවෙන් ජනාධිපතිතුමා විශාල ක්‍රියාමාර්ග රාශියක් ගත්තා. ඒ වෙනුවෙන් කටයුතු කරන පොලිස් නිලධාරීන්ගේ ප්‍රශ්න කීපයක් තියෙනවා. සමහර පොලිස් රාළහාමිල ඉන්න අවුරුදු 20ක් යනකම් ඒගොල්ලෝ ස්ථිර වෙලා නැහැ. අවුරුදු 20කටත් ගිහිල්ලා ස්ථිර වෙලා නැහැ. ඒ අය උතුරු නැගෙනහිර යුද්ධේ කටයුතු වල නිහලලා ඉන්න, ඒ අය ඒ කටයුතු වලට දායක වෙලා ඉන්න. ඉතින් මේ අයට ඒ අවස්ථාව ලබා දීම සුදුසුයි කියලා මං හිතනවා. ඒ වගේම ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, මේ සමහර පොලිස් සැරයන්රු ඉන්න අවුරුදු 15ක් විතර ගිහිපුවා. ඉතින් මේ අයට විනය පරීක්ෂණ නැත්තම්, මේ අයගේ වැරදි නැත්තම් ඒ අයට යම් උසස් වීමක් දීම තුළ ඒ අය සතුටෙන් වැඩ කරන්න පටන් ගන්න. දැන් අද දැඩි රශ්මියක් තියෙනවා. අද කියනවා කාලගුණ විද්‍යා දෙපාර්තමේන්තුව පාරේ ඉන්න එපා, අවුවේ ඉන්න එපා කියලා කියන නිවේදන. මේක පොලිසියට අදාළ වෙන්නේ නැහැ. ඒ අය පොලිසිය රතවාහන රාජකාරී කරන මේ පට්ට අවුවේ ඉඳගෙන. ඉතින් ඒ අය වෙනුවෙනුත් ඒ අවශ්‍ය උසස් වීම, ඒ දීමනා, ඒ අයගේ බටායක අඩු කරලා තියෙනවා. ඒක හරියට ලැබෙන්නේ නැහැ. මේ කාරණාවලදී ඒ අයටත් ඒ අවස්ථාව ලබා දෙන්න කියන ඉල්ලීමක් මේ අවස්ථාවේ කරන්නට කැමතියි. ඒ වගේම පොලිසිය නිලධාරීන්ට මෝටර් සයිකල් දෙනවා කියලා පොරොන්දු වුණා. මේ රජය මහින්ද රාජපක්ෂ හිටපු ජනාධිපතිතුමාගේ රජයෙන් යම් ප්‍රමාණයකට දුන්නා. ඉතිරි අයට නොමිලේම ලබා දෙනවා කියලා කිව්වත් ඒ පොරොන්දු ඉෂ්ට වුණෙත් නැහැ. ඒ පිළිබඳවත් මා යමක් මේ අවස්ථාවේ සිහිපත් කරන්නට කැමතියි. ඒ වගේම ගරු මූලාසනාරූඪ මන්ත්‍රමනි, සිඩ්නි ජයරත්න මන්ත්‍රමා චෝදනා රාශියක් එල්ල කරා. මම ඒවා පිළිබඳව යමක් කියන්නට කැමතියි. මම සොයා බැලුවා මේ තත්ත්වය පිළිබඳව. එතුමා කිව්වා, එතුමා සමහරලාට මං හිතන්නේ එතුමා බලනවා පොළොන්නරුවේ ඊළඟ සැරේ ඡන්දේ කොහොමද ඉස්සරහට එන්නේ කියලා. එතකොට එතුමා හිතන දේ තමයි ඉතින් ජනාධිපතිතුමාට විවේචනය කරාම, ජනාධිපතිතුමාත් එක්ක හැප්පුණාම එතුමාට ඒකට එන්න අවස්ථාව ලැබෙයි කියලා. ඔබද මමගේ කතාවේ අවසානයේ එතුමාට දෙන්න විනාඩි. හරි, මම ඔබතුමා කිව්වේවට මම උත්තර කීපයක් දෙන්න කැමතියි. ඔබතුමා කිව්වා අරලියටයි තවත් සමාගමක් කියලා වැලි ටිපර් 40 ගානේ දිනපතා දෙනවා කියලා. ඒක සම්පූර්ණ බොරුවක්. මම මේ තොරතුරු ලබා ගත්තා ටිපර් 4 ගානේ ගන්න. එතකොට බිඳුවක් වැඩියෙන් කියවිලා. ඉතින් සම්පූර්ණ ඇත්තයි කියලා කිව්වට සම්පූර්ණ බොරුවක් තමයි කියලා තියෙන්නේ. එතුමා පොළොන්නරුවෙන් ඡන්ද මනාප ටිකක් ගන්න, ඡන්ද ටිකක් ගන්න කතා කරාට වැඩක් වෙන්නේ නැහැ. ගරු මන්ත්‍රීතුමනි, ඒක පට්ටපල් බොරුවක්. ඒ වගේම තමයි එතුමා කිව්වා මේ, ඒ වගේම තමයි පොළොන්නරුවේ මේ වැලි දෙනකොට පොළොන්නරුවට ප්‍රමුඛතාවය දෙන්න ඕන. පොළොන්නරුවේ සංවර්ධනයක් වෙනවා. අපි දැක්ක දැවැන්ත සංවර්ධනයක් වෙනවා. ඔබතුමා ඒකට ඉරිෂියා කරන්න එපා. ඔබතුමාගේ දිස්ත්‍රික්ක සංවර්ධනය වෙන. අපිට නම් ටිකක් ඉරිෂියායි තමයි. දැන් අපිට ඒ වගේ ඉන්න පුළුවන් නම් හොඳයි කියලා. මම දැක්ක ලස්සනම ගොඩනැගිලි හදලා තියෙන්නේ. මම ගියා හැම පන්සලකම ගොඩනැගිලි හදලා තියෙනවා ලස්සනට, හැම පාසලකටම ගොඩනැගිල්ලක් දීලා තියෙනවා, සම්මන්ත්‍රණ ශාලාවක් දීලා තියෙනවා. ඒවා පිළිබඳව ඔබතුමා සතුටු වෙන. ඒවට වැලි අවශ්‍ය වෙනවා. එතකොට පොළොන්නරුවයට ඒකේ ප්‍රමුඛතාවයක් ලැබෙන බව මම සඳහන් කරන්න කැමති. ඒ කාරණේ තමයි වෙන්නේ. ඒ වගේම එතුමා කිව්වා ඉඩම් බෙදා දීමක් සම්බන්ධව, ඒ ඉඩම් බෙදා දීමක් සම්බන්ධව කිව්වා ඒ කාරණේ අසත්‍යක්, සම්පූර්ණ ඉඩම් කච්චේරි. මම ඒ නිලධාරීන්ගෙන් විස්තර ගත්තා. මහවැලි පනතට අදාළ අනුකූල විදියට ඉඩම් කච්චේරි පවත්වලා ඉඩම් කච්චේරි වලින් තෝරගන්න අයට තමයි ඒ ඉඩම් ලබා දීම සිද්ධ වෙලා තියෙන්නේ. සිඩ්නි ජයරත්න මන්ත්‍රීතුමනි, එහෙම නැතුව දේශපාලන වශයෙන් ඉඩම් ලබා දීමක් සිද්ධ වෙන්නේ නැහැ. දේශපාලන වශයෙන් ඉඩම් දෙන්න බෑ. තමුන්නාසේගේ ලයිස්තු තියෙන්න පුළුවන්, තමුන්නාසේ කැමති අය ඉන්න පුළුවන්. ඈ නෑ, ඉතින් තේරිච්ච අයගෙන් තමයි දෙන්නේ. තේරිච්ච අයගේ තේරෙන්න සුසුකම් තියන අය තියෙන. ඒ වගේම ඉඩම් ප්‍රමාණයක් තියෙනවා. තේරෙන ඔක්කොටම දෙන්න ඉඩම් ප්‍රමාණයක් නෑනේ. මේ ඉඩම් ලේඛනය ඇතුලේ එක්සත් ජාතික පාක්ෂිකයොත් ඉන්නවා, ශ්‍රී ලංකා නිදහස් පාක්ෂිකයොත් ඉන්නවා, හැම පාක්ෂිකෙම කට්ටිය මේක ඇතුලේ ඉන්නවා. මේක එහෙම දේශපාලන වශයෙන් ගැනීමක් මෙතන නැtei කියන එක මම පැහැදිලිව මට නිලධාරීන් වාර්තා කරලා තියෙනවා. ඒ වගේම ඔබතුමා කිව්වා මේ ජනාධිපති ආරක්ෂකාංශයට අනුයුක්ත කරලා තියෙනවායි බටයන් ප්‍රමාණයක් කියලා.
සිඩ්නි ජයරත්න මන්තුමා,
ඔය නිලධාරි කොහමද ඔක වාර්තා කරේ?
නෑ මම දැන්
ඔබතුමා බොරුනේ කියන්නේ. ඔබතුමා ඔබතුමා බොරු කියන්නේ. මේ සභාව නොම ගවන්න එපා. ඔබතුමා බොරු කියන්නේ.
ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, එතුමා බරපතල චෝදනා ප්‍රමාණයක් එල්ල කරාම මේ නිලධාරි සියල්ල එහා පැත්තේ ඉන්නවා. මම ගිහින් ඒ අයගෙන් මේ තොරතුරු ගත්තා. නැතුව මේ මමත් වගකීමෙන් මම වගකීමෙන් කියන්නේ ඔබතුමා අභියෝගේ ඔබතුමා කියන්නේ ඔබ හරි ඔබතුමා කියන්නේ වැලි ටිපර් 40 ගානේ පොඩක් ඉන්නකෝ. දැන් ඔබතුමා කිව්වා සම්පූර්ණ කියපු ඒවා ඇත්ත කියලා. ඔබතුමා අභියෝගයක් බාර ගන්න. එතකොට ඔබතුමා කියනවා වැලි ටිපර් 40 ගානේ මේ කට්ටියට දවසට දෙනවා කියලා. ඒක ඇත්තනේ? ඔබ කියන්නේ ඇත්තයි කියලා? ඒක බොරු වුණොත් මොකද කියන්නේ? ඒක බොරු වුණොත් මොකද ඔබ බොරු වුණොත් ඔබතුමා ඉල්ලාස් වෙනවද? හරි බොරු වුණොත් ඔබතුමා ඉල්ලාස් වෙනවද? ආයකනේ මේ බොරුවට නිකන් එතුමා කතා කරන්නේ පොළොන් නරුවට. ඒක ප්‍රශ්නයක් නෑ. අපි එතුමත් එක්ක අමනාප වෙන්න අවශ්‍ය නැහැ. එතුමට පොළොන් නරුවේ ගිහිලා ලකුණු ටිකක් දාගන්න කතා කරනවා. ඒ නැත්තම් ඉතින් එතුමා ඉදිරිපත් කර තොරතුරු ඇත්ත නම් මම කියනවා මම ඉල්ලාස් වෙන මං කියන ආපු තොරතුරු වැරදි නම් කියලා කියන්නේ එතුමට තිබුණේ හයියක්. ඉතින් මට ඉතින් එතුමට ඉල්ලාස් වෙන ඒ අභියෝගේ බාර ගන්න බැරි. එතුමා ගෙනාවේ බොරුවක්. එතුමා කිව්වේ සම්පූර්ණ අසත්‍යක්. ඒ වගේම තමයි ඔවුන්ට අර කිව්වා සිවිල් ආරක්ෂක නිලධාරීන්ට පාසුකම් නැහැ. ඒ ජනාධිපතිතුමා බැඳවගෙන ඉන්නවා කියලා. ඒක සම්පූර්ණ මුසාවක්. මට ඒ පිළිබඳවත් වාර්තාවක් මේ ලැබිලා තියෙනවා. ඒ අය කැමැත්තෙන් තමයි මේ කටයුතු වලට සම්බන්ධ වෙලා තියෙන්නේ. ඒ අයට වෙනම දීමනා දෙනවා. ඒ අයගේ ගැටලුවක් නැහැ. ඒ නිසා මේ චෝදනාව මං හිතන්නේ මේ චෝදනාව විදියට නෙමෙයි මං දකින්නේ. මං එතුමට මේකට දොස් කියන්නේ නැහැ. එතුමත් ඉතින් ඊළඟ සැරේ කොහොම හරි පාර්ලිමේන්තුවට එන්න බලනවා. ඉතින් පාර්ලිමේන්තුවට එන්නම් මේ වෙලාවේ ජනාධිපතිතුමාට ගහලා මේ ශ්‍රී ලංකාවකට ගහලා තමයි එන්න ඕනේ. ඒක මිසක් නැත්තම් මේ වගේ සත්‍යක් නැtei කියන එක මේ අවස්ථාවේ ප්‍රකාශ කරන බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි. Honorable Iran Vikramaratne.
සංවර්ධන මහවැලි සංවර්ධන පරිසර අමාත්‍යාංශය ගැන කරුණ එකතුරෙන් ලැබීම ගැන මට ප්‍රථමයෙන් කතා කරපු අමරවීර මන්ත්‍රීතුමා මම දන්නේ ඊර්ෂ්‍යාවෙන්ද හිත වේදනාවෙන්ද කියලා පොළොන්නරුව ගැන කතා කළේ. සමහර අය වගේම හම්බන්තොට ගැනත් කතා කරනවා, විශේෂයෙන්ම මේ රටේ සමහර ප්‍රදේශවල දියුණුව ගැන. නමුත් අපි කියන්න අවශ්‍යයි ජනාධිපතිතුමා, ඒ වගේම අපේ නියෝජ්‍ය ඇමති අජිත් මානපෙරුම මැතිතුමා පරිසරය ආරක්ෂා කිරීමට මුල්තැන දෙනවා. අද අධික උෂ්ණත්වය තියෙන දවසක්. අද අපිට කියලා තියෙනවා අධික හිරු රශ්මියෙන් ප්‍රවේශම් වෙන්න වැඩියෙන් වතුර බොන්න කියලා අද කියලා තියෙනවා. මේ අද වාද විවාදය තියෙන මේ දවසේ. ඉතින් ප්‍රබල දේශගුණික අවදානම් රටක් වෙනවා ශ්‍රී ලංකාව. මේ ජර්මන් වොච් එකේ සඳහන් කරලා තිනවා අවදානම් තියෙන දේශගුණික අවදානම් තියෙන රටවල් වලින් දෙවැනි තැන සිටින්නේ ශ්‍රී ලංකාවයි. පළවෙනි තැන තියෙන්නේ පෝටරිකෝ රටට, දෙවැනි තැන ශ්‍රී ලංකාවයි මේ අවදානමෙන්. ඊට පස්සේ තියෙන රටවල් තමයි ඩොමිනිකා, නේපාලය, පෙරු රට, වියට්නාමය, මැඩගස්කර් රට, සීරාලියෝන් රට, බංගලාදේශය, තායිලන්තය. බංගලාදේශයේ තායිලන්තය තමයි අනිත් ආසියාවේ තියෙන රටවල් දෙක. නමුත් වැඩිම දේශගුණික මේ ආපදාවට බලපාන රට තමයි ලංකාව. අපි දන්නවා, අපි බැලුවොත් 1998 ඉඳලා 2017 වෙනකන් අපි මේ දේශගුණික විනාශය නිසා ඩොලර් බිලියන 2.9ක් විතර වියදම් වෙලා තියෙනවා, නැත්නම් හානියක් වෙලා තියෙනවා. ඒකෙන් 77%ක් විතර වෙලා තියෙන්නේ විශේෂයෙන්ම පරිසරය නිසා තමයි, පරිසරයේ වුණ ස්වභාවික ආපදාවන් නිසා. ඒක ඊට ප්‍රථම අවුරුදු 21 සැසඳුවොත් මේ පසුගිය අවුරුදු 20 250%කින් විතර මේ දේශගුණික ආපදාවන් නැත්නම් විනාශයන් සිදු වෙලා තිබෙනවා. ඉතින් ලංකාවේත් අපි දන්නා විශේෂයෙන්ම 2017 මැයි මාසයේදී ලංකාවේ වැස්ස, ජල ගැලීම්, ඒ වගේම ඔය ලෑන්ඩ්ස්ලයිඩ්ස් ඇති වෙලා තිනවා. එතකොට 2017 වුණේ ඒ මැයි මාසයේ වුණ ජල ගැලීමෙන් ජීවිත 200ක් විතර අපිට අහිමි වුණා, නැති වුණා. ඒ වගේම 106කට විතර తాවකාලිකව අවතැන් වුණා මේ කාලය තුලදී. ඉතින් මේක රටට තිබෙන ලොකු විනාශයක්. ඒ 2017 මැයි මාසයේ සිදු වුණ ආපදාවන් එක්ක ඒ ගණනය කළොත් විනාශය රුපියල් බිලියන 4ක් පමණ ඉක්මවා ගිහිල්ලා තියෙනවා. ඉතින් දීර්ඝකාලීන ප්‍රශ්නයකුත් තියෙනවා. මොකද වනාන්තර කපාගෙන යනකොට අපේ ඒක ඔක්කොමලට බලපානවා, රටේ සියලු දෙනාටම බලපානවා, ඒ වගේම ලෝකයටත් බලපානවා. ඒ වගේම සමහර සමාජවලට විශේෂයෙන්ම බලපානවා. දැන් අපි මොරටුව ගත්තොත් මොරටුවේ තියෙන වඩු කර්මාන්තය, වඩු කර්මාන්තේ එතකොට ඒ අය ඒ කර්මාන්තේ කරගෙන යන්නේ ලී වලින් ඉතින් එතන ගැටලුවක් තියෙනවා නිෂ්පාදනය කරන අයට විශේෂයෙන්ම කුඩා වඩු මඩුවේ සිටින අයට ඒ අයගේ ආදායම අවුරුදු 100 ගණන් වලට ලැබුව ආදායමට විශාල අභියෝගයක් තියෙනවා ඉතින් පරිසර හානිය අනිවාර්යෙන්ම අපි නතර කරන්නට ඕනේ නතර කරන්න ඕනේ ඒ නිසා මම විශේෂයෙන්ම ප්‍රකාශ කරන්න ඕනේ දැව සංස්ථාවටත් ආමාත්‍යංශයටත් ස්තුතිවන්ත වෙනවා මේ දැවවල මිල හැම වෙලාවෙම ඉහළ පහළ දාන්නේ නැතුව ඒක වසරකට වතාවක් පමණක් වැඩි කරන්න එකඟ වෙලා තීම ගැන මොකද එතකොට ඒ කර්මාන්තී ඉන්න අයට කොහොමත් විශාල අභියෝග තියෙනවා එතකොට ඒගොල්ලන්ට අපි ඒකෙන් යම්කිසි සහතිකයක් ලබා දීම ගැන එතකොට කෙටි කාලීනව විශාල වඩු කර්මාන්ත තියෙනවා ඒ අයගේ කර්මාන්තය අය කොහොම හරි කරගෙන යනවා නමුත් කුඩා වඩු මඩුවේ ඉන්න පවුලට තමයි තියෙන විශාල අභියෝගය ඒ පවුල් අපි ආරක්ෂා කරන්න ඕනේ ඒ නිසා తాවකාලිකව කරන්න පුළුවන් දේවල් තියෙනවා ඒ දැව සංස්ථාවත් එකතු කරගෙන ආමාත්‍යංශත් එකතු කරගෙන මම විශේෂයෙන්ම ඉල්ලනවා වඩු මඩුවේ කුඩා වඩු මඩුවේ ඉන්න ඒ වඩු නිෂ්පාදකයාගේ ඒ බාණ්ඩ අලෙවි කිරීමේ මධ්‍යස්ථානයක් විශේෂයෙන්ම මුරටුව මුල් කරගෙන ඒක කරන්න පුළුවන් නම් හොයලා බලලා මොකද අපි මේක අවම කරන්න ඕනේ ඒ අයට මේ තියෙන ආදායමට තියෙන විශාල පීඩණය අපි ඒක අවම කරන්න ඕනේ නමුත් දීර්ඝ කාලීනව ගැටලුවක් ප්‍රශ්නයක් තියෙනවා මොකද වනාන්තර කපන්නට බෑ අපි වනාන්තර ආරක්ෂා කරන්නට ඕනේ ඒක අනිවාර්යෙන්ම කළ යුතු දෙකක් ඉතින් දීර්ඝ කාලීනව මේ වඩු කාර්මික පවුල් වලට තරුණ තරුණියන්ට අපි අධ්‍යාපනයට පුහුණුවට වෘත්තීය අධ්‍යාපනයට මම ඉල්ලනවා විශේෂයෙන්ම වෘත්තීය ආයතන වලින් මුල් තැනක් දෙන්න කියලා මේ සමාජ වලින් එන මේ තරුණ තරුණියන්ට මොකද මෙතන යම්කිසි පරිවර්තනයක් වෙන්නට ඕනේ අවුරු 100 ගණන් වලට කරලා තියෙන කර්මාන්ත නමුත් ඊළඟ පරපුරට මීට වැඩිය හොඳ හෙටක් අපි හදන්න ඕනේ ඒක කරන්න පුළුවන් අධ්‍යාපනයයි පුහුණුව හරහා තමයි ඒක කරන්නට පුළුවන් ඊට අමතරව දැනට අපි රජය කර තිබෙන දේවල් දිහත් අපි බලන්නට ඕනේ අපි දන්නවා මේ අයවැයෙන් පමණක් අපි රුපියල් බිලියනයක් වෙන් කරලා තිනවා ග්‍රාමීය ප්‍රදේශවල කුඩා වැව් මේ විශාල වැව් ගැන නෙමෙයි විශාල වාරි මාර්ග ගැන නෙමෙයි කතා කරන්නේ කුඩා වැව් ප්‍රතිසංස්කරණයට අපි මුදල් යොදවලා තියෙනවා ඒ වගේම ගම්පෙරළියෙන් රුපියල් බිලියන 48ක් වෙන් කරලා තිනවා ඒකෙන් යම් කිසි කොටසක් වැව් අමුණු ප්‍රතිසංස්කරණයට යොදවලා තිබෙනවා ඊට අමතරව මම දන්නා ජනාධිපතිතුමා පිටරට ගියාම කිව්වා මේ 2010 දත්ත අනුව රටේ වනාන්තර වැසීම කවයක 127ක් විතර වෙනවා කියලා ඒක 132කට වැඩි කරන්න ඕනේ කියලා. ඒක 2010 තිබුණ සංඛ්‍යා ලේඛන අනුව. නමුත් අදට UN රෙඩ් එකෙන් කියලා තියෙන විදියට අපිට සෑහීමට පත් වෙන්නට බෑ. ඒ කියන්නේ තව හුඟක් කරන්නට තියෙනවා විශේෂයෙන්ම වනාන්තර ආරක්ෂා කිරීමට පවිත්‍ර ගංගා වැඩපිළිවෙලෙන් පුද්ගලික අංශයේ අපද්‍රව්‍ය කළමනාකාරීත්වය කළමනාකාරීත්වය දිරිගන්නනවා ඊට අමතරව
විනාඩියකින් අවසන් කරන්න
ඉතින් අමතරව එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකාවෙන් පහසු පොලියට ණය යෝජනා ක්‍රම දීලා තිනවා සූර්ය බලය නිවාස සහ ව්‍යවසායට භාවිතා කිරීමට මුදල් ආමාත්‍යංශෙන් ඉලෙක්ට්‍රික් වාහන භාවිතය කරන්නට අපි දැනටම සාකච්ඡා කරගෙන යනවා චාර්ජින් ස්ටේෂන්ස් රට හරහම ඇති කරන්න සූර්ය බල සංග්‍රාමය ගැන විදුලි බල ආමාත්‍යංශෙන් net metering ඒ වගේම net accounting net plus කියලා වැඩපිළිවෙළවල් හුඟක් එකතු කරලා තියෙනවා දේශගුණික විපර්යාසයන්ට අනුහුරු වීම සඳහා මේ ආමාත්‍යංශයත් ඒ වගේම ග්‍රීන් ක්ලයිමට් ෆන්ඩ් එකෙන්
අරමතුමා කාලය
අවසන් කරන ග්‍රීන් ක්ලයිමට් ෆන්ඩ් එකෙන් $381,000ක් ලබාගෙන ග්‍රාමීය වාරි මාර්ග දියුණුවටත් පිරිසුදු ජලය දුෂ්කර පළාත්වලට ලබා දීමට දීලා තිනවා පුද්ගලික අංශයක් දායකත්වයේ දක්වලා තිනවා විශේෂයෙන්ම සඳහන් කරන්න ඕනේ දුම්බර මිතුරු සංවිධානය නකල්ස් ඒ වනාන්තර ආරක්ෂිතේ වැඩ කරගෙන යන එක අපි අගය කරන්නට ඕනේ ඒ වගේම ශ්‍රී ලංකා වෝටර් පාර්ට්නර්ෂිප් එක ජල සහෝදරත්වයේ HNB බැංකුවේ අනුග්‍රහයෙන්
විශේෂයෙන්ම
අරණායක ප්‍රදේශයේ පාසල්වල වැසි ජලය එකතු කිරීමටත් මේ වගේ කරගෙන යනවා පරිසරය අපි ආරක්ෂා කළ යුත්තේ අනාගත පරපුරට නෙමෙයි පරිසරය ආරක්ෂා කළ යුත්තේ අපේ පරපුරටයි මට ලබා දුන්න කාලය ගැන ස්තුතිවන්ත වෙනවා
ස්තුතියි ඔනරබල් දිනේෂ් ගුණවර්ධන ඔනරබල් සිවශක්ති ආනන්ද
කෞරව தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே இன்றைய தினம் ஜனாதிபதிக்கு கீழ் வருகின்ற பாதுகாப்பு அமைச்சு, அதே மாதிரி மகாவலி அபிவிருத்தி சுற்றாடல் போன்ற இந்த விவாதத்திலே எனக்கும் பேசுவதற்கு நேரம் கிடைத்தமைக்கு நன்றியை கூறிக்கொண்டு, நான் முக்கியமாக இந்த பாதுகாப்பு அமைச்சு தொடர்பான விடயங்கள் சிலவற்றை இங்கு சபையினுடைய கவனத்துக்கு கொண்டெல்லாம் நினைக்கின்றேன். உண்மையிலே இந்த யுத்தம் நடைபெற்று முடிந்து 10 வருடங்கள் கடந்திருக்கின்றன. ஆனால் 10 வருடங்கள் கடந்தும் இந்த நாட்டினுடைய பாதுகாப்பு செலவீனமானது மிக ஒரு உச்சகட்டம் அளவுக்கு இந்த பாதுகாப்புக்கான நிதி ஒதுக்கப்பட்டிருக்கிறது. அதாவது மொத்த வரவு செலவு திட்டத்தில் இருந்து 1/6, அதாவது 17% இந்த பாதுகாப்பு செலவினத்துக்காக ஒதுக்கப்பட்டிருக்கிறது. முக்கியமாக 2009 நாங்கள் இந்த பாதுகாப்புக்கு ஒதுக்கப்பட்ட நிதியை பார்ப்போமானால் 17,706 கோடி ரூபாய் 2009 நிதி ஒதுக்கப்பட்டிருக்கிறது. அதே மாதிரி 2019 இந்த நிதி ஒதுக்கிட்ட பார்த்தால் 39,307 கோடி ரூபாய் நிதி ஒதுக்கப்பட்டிருக்கிறது. ஆகவே இந்த 10 வருட காலம் யுத்தம் இல்லாத ஒரு சூழ்நிலையில் 2009 2019 இடையில இந்த வருட நிதி ஒதுக்கீடானது 21,601 கோடி ரூபாய் நிதி மேலதிகமாக ஒதுக்கப்பட்டிருக்கிறது. இந்த அரசாங்கம் யுத்தம் முடிவடைந்ததுக்கு பிற்பாடு, அதாவது இந்த நாட்டிலே அமைதி நிலவுகிறது, இங்கே எந்த விதமான அசம்பாவிதங்களும் இல்லை, எங்களுக்கு அந்நிய நாடுகளிலே எதிரிகள் இல்லை என்று கூறிக்கொண்டு இந்தளவு பெரியொரு தொகை நிதி, அதாவது ஒரு சிறிய இந்த நாட்டிலே ஒரு இந்த இராணுவத்தை இவ்வளவு தூரம் பலப்படுத்துவதனுடைய நோக்கம் என்ன, இந்த இராணுவம் யாருக்கு எதிராக போர் புரிவதற்கு இந்தளவு பெரிய தொகை நிதி ஒதுக்கப்படுகிறது என்பதை நான் கேட்க விரும்புகின்றேன். இது முழுக்க முழுக்க இந்த மக்களினுடைய ஒரு வரிப்பணம். இந்த நாட்டினுடைய யுத்தத்துக்கு பிறகு ஒரு உண்மையான சமாதானத்தை, ஒரு நல்லிணக்கத்தை, ஒரு தொழில் வேலை வாய்ப்பை, அபிவிருத்தியை கட்டியெழுப்புவதற்கு ஒதுக்கப்பட வேண்டிய ஒரு பெருந்தொகையான நிதி மீண்டும் மீண்டும் இந்த இராணுவ செலவினம் பாதுகாப்புக்காக பெருந்தொகையான நிதியை ஒதுக்குவது என்பது இந்த நாடு மிக அதாள பாதாளத்துக்கு பொருளாதார ரீதியாக செல்லுகின்றதைத்தான் இதை எடுத்துக்காட்டுகின்றது. இதுக்கு அப்பால இந்த அளவு இராணுவத்தை பலப்படுத்துவதனுடைய நோக்கம் உண்மையிலே யாருக்கு எதிராக இந்த இராணுவம் இவ்வளவு தூரத்துக்கு பலப்படுத்தப்படுகிறது? நான் அண்மையிலே ஒரு அரசியல் ஆய்வாளருடைய ஒரு கட்டுரையை நான் படித்திருந்தேன். அந்த கட்டுரையாளர் குறிப்பிடுகின்றார், இலங்கையினுடைய பாதுகாப்பு செலவீனம் அதிகரிக்கப்படுவதற்கு காரணம் இந்தியாவுக்கு பயந்துதான் இலங்கையிலே இந்த பாதுகாப்பு செலவீனம் அதிகரிக்கப்படுவதாக கூறுகின்றார்கள். ஆனால் இங்கே ஜனாதிபதியும் பிரதமரும் எங்களுக்கு எந்த நாட்டிலேயும் யாரும் எதிரிகள் இல்லை, எல்லோருமே நண்பர்களாக இருக்கிறார்கள் என்று கூறிக்கொண்டு இந்த பாதுகாப்பு செலவினத்தை அதிகரிக்கப்படுகிறது என்பது அயல் நாடான இந்தியாவுக்கு பயந்து அதிகரிக்கப்படுகிறதா, அல்லது மீண்டும் ஒரு யுத்தம் வெறுமன்ற பயத்தினால் அதிகரிக்கப்படுகிறதா என்பதை நான் இந்த இடத்திலே கேட்க விரும்புகின்றேன். உண்மையிலே இந்த யுத்த காலத்திலே பாதுகாப்பு தரப்பால அளிக்கப்பட்ட உயிரிழப்புகள், அதே மாதிரி சொத்தழிவுகள், பல ஆயிரக்கணக்கானவர்கள் தங்களுடைய அங்க அவயங்களை இழந்திருக்கின்றார்கள், அதே மாதிரி உடல்கள் இயங்க முடியாத அளவுக்கு 100 கணக்கான போராளிகளும் சரி பொதுமக்களும் சரி இன்றைக்கு இந்த யுத்தத்தால் பாதிக்கப்பட்டவர் இருக்கிறார்கள். ஆகவே இந்த போரிலே இறந்த 1,000கணக்கானவர்களுக்கு 1 ரூபாய் பணம் இந்த வரவு செலவு திட்டத்துக்கு ஊடாக ஒதுக்கப்பட்டிருக்கிறதா? அதே மாதிரி இந்த யுத்த காலத்திலே கைது செய்யப்பட்டவர்களும் காணாமல் ஆக்கப்பட்டவர்களுமாக கிட்டத்தட்ட பரணகம் ஜனாதிபதியினுடைய ஆணைக்குழுவுக்கு கிட்டத்தட்ட 23,000 பேர் சாட்சியம் அளிச்சிருக்கிறார்கள். இன்றைக்கு அவர்களுக்கு என்ன நடந்ததுன்னு தெரியாது. ஆகவே அவர்களுக்கு வந்து ஒரு காத்திரமான அளவுக்கு ஏதாவது பிரயோசனமா இந்த வரவு செலவு திட்டம் பயன்படுத்தப்பட்டிருக்கான்னு கேட்டால் எதுவுமே இல்லை. இன்றைக்கும் வந்து இந்த யுத்த காலத்தில் கிட்டத்தட்ட ஆயிரக்கணக்கானவர்கள் தங்களுடைய தலையிலிருந்து கால் வரைக்கும் உடலில் இருக்கக்கூடிய செல்பீஸுகள், சன்னங்கள், குண்டுகளை அகற்ற முடியாதவர்கள் இன்னும் நடைப்பிணைகளாக இருக்கின்றார்கள். கடந்த வாரம் கூட முல்லைத்தீவில் இருந்து ஒரு மூன்று பிள்ளைகளுடைய தந்தையார் எனக்கு தொலைபேசியில் கேட்டார், 10 வருட காலமாக தனக்கு தன்னுடைய உடலில் இருக்கக்கூடிய குண்டு சன்னங்கள் அகற்ற முடியாமல் இருக்கிறது, இது அகற்றினால் தனக்கு உயிர் ஆபத்து வரும் என்று கூறுகிறார்கள், ஆனால் நான் அகற்ற முடியவில்லை, வலியை தாங்க முடியவில்லை, தனக்கு வெளிநாடு சென்று இந்தியா சென்று தனக்கு விசேட வைத்திய வசதிகள் செய்வதற்கு தனக்கு உதவி செய்யும்படி கேட்டிருந்தார். இவரை போன்று பல ஆயிரக்கணக்கானவர்கள் சிறுவர்களும் சரி பெரியவர்களும் சரி இந்த யுத்தத்துக்கு பிற்பாடு தங்களுடைய உடம்பில் இருக்கக்கூடிய இந்த குண்டுகள் செல்பீஸ்களை அகற்ற முடியாமல் இருக்கிறார்கள். ஆகவே இவர்களுக்கு இந்த யுத்தத்தால் பாதிக்கப்பட்டவர்களுக்கு இந்த வரவு செலவு திட்டத்தில் என்ன எவ்வளவு நிதி ஒதுக்கப்பட்டிருக்கிறது, அதே மாதிரி கொல்லப்பட்டவர்கள் இன்றைக்கு எத்தனையோ பேர் தங்களுடைய கணவனை தங்களுடைய உறவினர்களை நண்பர்களை இந்த யுத்த காலத்திலே பறிகொடுத்திருக்கிறார்கள். இன்றைக்கு அவர்கள் இன்றைக்கு இருக்கிற விலைவாசி ஏற்றத்திலே அவர்கள் சீவிக்க முடியாது, வாழ முடியாது, தங்களுடைய பிள்ளைகளை பார்க்க முடியாத அளவு நிலைமையில் இருக்கிறார்கள். அவர்களுக்கு இறந்தவர்களுக்கு இந்த வரவு செலவு திட்டத்திலே எவ்வளவு நிதி ஒதுக்கப்பட்டிருக்கிறது, அதே மாதிரி இந்த யுத்த காலத்திலே தமிழ் மக்களுக்கு சொந்தமான பல பில்லியன் கணக்கான சொத்துக்கள் அளிக்கப்பட்டிருக்கிறது, பெருமதியான வாகனங்கள், அதே மாதிரி விவசாய உபகரணங்கள், அதே மாதிரி அவர்களுடைய வீட்டு உபகரணங்கள் உட்பட பல பில்லியன் கணக்கான சொத்துக்கள் அளிக்கப்பட்டிருக்கிறது. ஆனால் அந்த மக்கள் இன்றைக்கு தங்களுடைய மாவட்டங்களில் இருக்கக்கூடிய போலீஸ் நிலையங்களிலே பதிவு செய்திருக்கிறார்கள் தங்களுடைய.
கௌரவ உறுப்பினர், இன்னும் 2 நிமிடங்கள் இருக்கின்றது. இன்னும் 2 நிமிடங்கள்,
எனக்கு 10 நிமிடம்
மொத்தமாக 10 நிமிடத்தில் இன்னும் 2 நிமிடங்கள் இருக்கு.
ஆகவே அந்த வாகனங்களுக்குரிய நஷ்டஈடு கோரியிருந்தார்கள். ஆகவே அந்த யுத்த காலத்தில் அளிக்கப்பட்ட வாகனங்களுக்கான நஷ்டஈடு வழங்கப்படவில்லை. ஆகவே நாங்கள் 2015 ஒரு ஆட்சி மாற்றத்தை ஏன் ஏற்படுத்தணும் என்று சொன்னால், கடந்த யுத்த காலத்திலே பாதிக்கப்பட்டிருக்கிற மக்களுக்கு ஒரு நீதி கிடைக்க வேண்டும், அந்த நீதி இந்த ஆட்சியிலே கிடைக்கும் என்றுதான் நாங்கள் 2015 நாங்களும் இந்த ஆட்சி மாற்றத்துக்காக உயிரை பணியம் வச்சுதான் நாங்களும் வேலை செய்தோம். ஆனால் கடந்த 4 வருட காலமாக ஒரு நிலையான நீடித்திருக்கக்கூடிய ஒரு அபிவிருத்தி திட்டம் வடகிழக்கில் செய்ய முடிஞ்சதா, அதற்கான ஒரு நிபுணர் குழுவின் ஆலோசனைகளை பெற்று ஒரு அபிவிருத்தி திட்டத்தை செய்ய முடிஞ்சதான்னு கேட்டால் எதுவுமே இல்லை. இன்றைக்கு இந்த 4 வருட காலத்துக்குள்ளேயும் ராணுவம் காணிகளை தன் கைவசப்படுத்தி வச்சிருக்கிறது, அதே மாதிரி தமிழ் மக்களுடைய வழிபாட்டு தலங்களாக இருக்கக்கூடிய ஆலயங்களை தொல்பொருள் திணைக்களம் தன்னுடைய கையகப்படுத்தியிருக்கிறது. குறிப்பாக நெடுங்கேணியில வெடுக்குமாறு ஆதி லிங்கேஸ்வர ஆலயத்தினுடைய வழிபாட்டுக்கு ராணுவம் தடையை விதிக்கின்றது. அதே மாதிரி யுத்த காலத்திலே ராணுவம் பாவித்த பாடசாலைகள், பொது கட்டிடங்களிலே அந்த மின்சார கட்டணம் இதுவரைக்கும் செலுத்தப்பட முடியாமல் அந்த பாடசாலைகள் மின்சார சபையினாரே தொடர்ச்சியாக அந்த நிதியை கட்டும்படி கேட்கின்றார்கள். ஆகவே இப்படி பல்வேறுபட்ட பிரச்சனைகள் அந்த யுத்த காலத்திலே பாதிக்கப்பட்டிருக்க எங்களுடைய பிரதேசத்தில் இருந்து அதற்கான தீர்வு கிடைக்கப்படவில்லை. அது மட்டுமல்லாமல் புதிய பயங்கரவாத சட்டம் ஒன்றை இன்றைக்கு இந்த அரசாங்கம் நீங்க கொண்டு வரதுக்கு இருக்கிறீர்கள். இந்த பயங்கரவாத தடை சட்டம் சம்பந்தமா ஜனாதிபதி சட்டத்தரணி கே.வி. தவராஜ் அவர்கள் இதனுடைய பாரதூரமான தன்மையை இங்கே வெளிக்கொண்டு வந்திருக்கின்றார். ஆனால் அது தொடர்பாக தமிழ் மக்களுடைய பாதிக்கப்பட்ட பிரதிநிதிகளாக இருக்கக்கூடிய பிரதிநிதிகள் இன்று வரைக்கும் அது சம்பந்தமாக வாய் திறக்காதது மட்டுமல்லாமல் இன்றைக்கு இந்த யுத்தத்திலே 2 தரப்பையும் விசாரிக்க வேண்டும் என்று கோருகின்றார்கள். இன்றைக்கு இந்த யுத்த காலத்திலே தமிழீழ விடுதலை புலிகள் என்று சொல்லப்படுகின்றவர்கள் 26 வருட காலமாக சிறையிலே இருக்கின்றார்கள். அதே மாதிரி பல ஆயிரக்கணக்கான அளிக்கப்பட்டு இன்றைக்கு விடுதலை செய்யப்பட்டிருக்கிறார்கள். ஆகவே தண்டனையை அவர்கள் அனுபவித்துக் கொண்டிருக்கிற இந்த காலகட்டத்திலே அவர்களையும் சேர்த்து விசாரணை செய்யப்படுவது என்பது அரசாங்கத்தினுடைய நிகழ்ச்சி நிரலுக்கு ஒப்பாக செயல்படுறதாக அமையும் என்றதை இந்த நேரத்தில் கூறிக்கொண்டு கல்முனை பிரதேச செயலகம் அதற்கான நீதி அதற்கான நிர்வாகங்கள்
நன்றி.
கருசபாபதி துமணி, අපේ ශිවශක්ති මන්ත්‍රීතුමාගේ දේශනෙන් පසු අපේ රටේ ආරක්ෂාවට අපේ ආරක්ෂක හමුදාවල් වලට කරන වෑශීෂයේ අවශ්‍ය නැති ආකාරයට කතා කිරීම ගැන අපි කනගාටු වෙනවා. මම සිහිපත් කරන්න කැමති විශේෂයෙන් ශිවශක්ති මන්ත්‍රීතුමාටත් එතුමාගේ නායකයන්ටත් එතුමාගේ නායකයන්ගේ මියගිය නායකයන්ටත් ආරක්ෂාව දුන්නේ මේ කොටි සංවිධානයේ ක්‍රූර ඝාතන හරහා බේරා ගැනීමට ආරක්ෂාව දුන්නේ අපගේ හමුදාවයි. අපගේ ආරක්ෂක වළල්ලයි ඒගොල්ලන්ව මේ අමාරුම කාල පරිච්ඡේදය ආරක්ෂා කරේ. ඒ නිසා ත්‍රිවිධ හමුදාවට විශේෂයෙන් පාබල හමුදාවට, ගුවන් හමුදාවට, නාවික හමුදාවට, පොලිසියට, ඒවාගේම සිවිල් ආරක්ෂක සේවාවල් වලට වැය කිරීමට ඉදිරිපත් කර තිබෙන ඇස්තමේන්තු අපි සමහව අනුමත කිරීම යුක්ති සහගතයි. ඒ මත තමයි අපේ රටේ ආරක්ෂාවල් තවදුරටත් ශක්තිමත් වෙන්නේ. නමුත් අපේ ආරක්ෂක වැඩපිළිවෙලේ ප්‍රතිසංවිධානයක් අවශ්‍යයි කියන ටිකත් අපි දීර්ඝකාලීනව තේරුම් ගන්නට ඕනේ. ඒ ප්‍රතිසංවිධානයක් සිදු වුණොත් තමයි පසුගිය කාලයේ සංඛ්‍යාලේඛන වැඩි කිරීමෙන් ලැබෙන උත්තරය මෙයයි කියා භාණ්ඩාගාරයේ සමග කරන සාකච්ඡා වලින් කවදාවත් මේ වැඩිවීම පාලනය කරගන්න බෑ. එහෙමනම් අපේ අයවැය ලේඛනයේ ආදායමක් නොලබන දෙපාර්තමේන්තුව හැටියට අපි කල්පනා කරන්නට ඕනේ. ඊට වඩා අද පාවිච්චි කරන පාවිච්චි නොකරන අතිගරු ජනාධිපතිතුමාම ප්‍රකාශ කරා පොලිසියට මත්ද්‍රව්‍ය අල්ලන අලුත් යාන්ත්‍රණ යන්ත්‍ර සූත්‍ර ගෙනල්ලා නැහැ කියලා. දැන් එවැනි යන්ත්‍ර සූත්‍ර තිබෙනවා නම් ජනාධිපතිතුමාම ප්‍රකාශ කළා මේට වඩා ඉක්මනින් හා දක්ෂතාවයෙන් කටයුතු කරන්න අපේ බලකායන්ට පුළුවන්. ඒ නිසා බලකාය සංඛ්‍යාත්මකව වැඩි කිරීම නෙවෙයි දීර්ඝකාලීනව අපි සලකා බලන්න වෙන්නේ ආරක්ෂක ලේකම්තුමා හා අමාත්‍යංශය ප්‍රධානීන් සමග හෝ ඒ පිළිබඳ විශේෂඥයන් සමග කොහොමද අපි අපේ ඉදිරි කාලයේ වැඩි වෙන වර්ධනය පාලනය කරගන්න පුළුවන් ඉදිරියක් ගැන කල්පනා කරන්න කියලා මම හිතනවා. ඒ වගේම ජිනීවාෙහි ගිවිසුම අපේ හමුදාංක අපේ රට බේරාගත්ත නිසා අපේ අවුරුදු 10කට පෙර මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ ජනාධිපති ධුරයේ කාලේ අවසාන සටන කොටි සංවිධානය පරාජයටම පත් කළා. එය නොවන්න රටවල් දෙකක් වෙනවා. රට බෙදුන නම් මේ කියන කතාවල් එකක්වත් කියන්නේ නැහැ. පහුවදා වෙනත් රටවල් ඒ බෙදුණු අනිත් රට පිළිගන්නවා. අපේ ත්‍රිවිධ හමුදාවේ වීරෝධාර රණවීරවන්ට හා පොලිසියට අපි ඒ ගෞරවය ඒ සදාකාලික කෘතවේදීත්වය පිළිගන්නට ඕනේ. අද අපි එක රටක් හැටියට තිබෙන්නේ. When New York was attacked 9/11, the United Nations was summoned within few days by the United States and they presented a resolution to annihilate terrorism across the world. That was a immediate reply of the United States, and the only country that defeated terrorism after this resolution was Sri Lanka. ඉතින් ඒ ටික මම කියන්නේ ඒ කටයුතු කරාට පස්සේ අද බ්‍රිතාන්‍යයි රටවල් කීපයක් කලින් ඇමරිකාව දැන් බ්‍රිතාන්‍යයි රටවල් කීපයක් අපේ හමුදාවල විරෝධාර සෙන්පතියන්ට තීරණ ගත්ත අයට හමුදා බටයන්ට බොරු චෝදනා ඉදිරිපත් කරපු ජිනීවා යෝජනාව ලැජ්ජ නැතුව අපේ ආණ්ඩුව අස්සම් කරා. ඒ බරපතල තත්ත්වයෙන් ආරක්ෂා කරේ මෛත්‍රීපාල සිරිසේන ජනාධිපතිතුමා. එතුමා මැදිහත් වී අපේ විජේ සම්පත්තුමා හා යවන නියෝජිත පිරිසට පැහැදිලි උපදේශා ගම කළ යුතු දේ නොකියන්න අපි අද යලිත් වරක් මහා අපරාධයකට තව අවුරුදු දෙක තුනකට අසන්තවල අතුස්සලා එනවා. ඒ වැරදි ඒ විවේචනය කළ යුතුයි. ඒ වැරදි තිබෙන බව බ්‍රිතාන්‍ය පාර්ලිමේන්තුවේ ජ්‍යෙෂ්ඨතම මන්ත්‍රීවරයාවන ශ්‍රී ලංකා මන්ත්‍රි කණ්ඩායමේ සභාපති ලෝඩ් නෙස්බී brought facts and figures, the numbers of confidential British documents, and placed it before the UN as well as before the British public, that all these figures given in the resolution were wrong. So if the basis and the foundation of the resolution was wrong, how can anyone support the resolution? It should be rejected, and we should continue to canvass that our forces are not taken into these issues that are being canvassed by the co-sponsors of the resolution against Sri Lanka. It is against the constitution of Sri Lanka. Let us in Parliament clearly state that the government cannot act against the constitution of Sri Lanka. These have been stated by His Excellency the President, not once, so many times. And no foreign judges can come to serve on any panel of inquiry under this resolution because it's against the constitution of Sri Lanka. Mama dheerga basi ne kaarne katakaran dipsa adharan ne. Namut trivida hamudawal velate api haa polisiyate himi aitivasikan rahasya kapita katakaran velavak ne. ඔවුන්ගේ විශ්‍රාමික තත් ජීවන කාලය තුළ ඔවුන්ගේ උසස්වීම් පිළිබඳ ගැටලු තුළ ඔවුන්ගේ පිළිගැනීම ඇතිකරන වැඩපිළිවෙල තුළ ඇති කිරීම සඳහා අපි විශේෂ අවධානය හා අනුමැතිය මූල්‍යමය අනුමැතියන් හා අනෙක් අනුමැතියන් ලබා දිය යුතුයි. ඒ වගේම ආරක්ෂක අමාත්‍යාංශ වැසියසේ අතරතේ අපි ඉතාම ඕනෑකමින් ඉල්ලා සිටිනවා ආරක්ෂක ගිවිසුම් විදේශ රටවල් සමග අත්සන් තබා තිබෙන පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කරන ලෙස. මොකද මේ අවිනිශ්චිත හා සැක සහිත තත්ත්වය එක දුරු කළ යුතුයි. එසේ අත්සන් තබා තිබෙනවා නම් එය අපේ පාර්ලිමේන්තුව හා ඉදිරිය කෙසේ කටයුතුද කරන කිරීම ගැන නිගමනයන්ට පැමිණෙන්නට නම් ඉතාම නියතමානීව අවංකවිල්ලා සිටිනවා. අපේ රටට හානියක් ගෙන දෙන මේ ආරක්ෂක ගිවිසුම් විදේශ රටවල් සමගත් සහ තිබෙන ඉදිරිපත් කරන ලෙස ඉදිරිපත් නොකරනවා නම් සැකයට විත්තිකරුවන් හැටියට ඒ අංශ බහර රජයේ ඉහළ සිට පහළට මුහුණ දෙන්නට සිදුවෙනවා නියතයි. මම ඒ වගේම ඒ ආරක්ෂක ගිවිසුම් පමණක් නොව අපේ රටේ අභ්‍යන්තරයේ විදේශ ආරක්ෂක හමුදාවකට තමන්ගේ නීති යටතේ කටයුතු කරන්න පුළුවන් කියලා ගිවිසුමක් අත්සන් කළා තිබෙනවා නම් මම හිතනවා ආරක්ෂක ලේකම්තුමා ලංකාවේ ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව උල්ලංඝනය කර තිබෙනවා. අපේ රටේ අභ්‍යන්තරයේ සියලු කටයුතු පිළිබඳ වග කියන්නේ අපේ අධිකරණය මිසක් වෙන රටක නීති අධිකරණයක් නෙවෙයි. ඒ නිසා මෙය පැහැදිලි කරන ලෙස මේ පිළිබඳ ලියවිලි ඉදිරිපත් කරන ලෙස ආරක්ෂක අමාත්‍යාංශයෙන් අපි මේ අවස්ථාවේ ඉල්ලා සිටින. ඊට පස්සේ මම කියන්න කැමතියි එක තව කාරණාවක්. ආරක්ෂක ලේකම්තුමා බොහොම හොඳ ලේකම් කෙනෙක්. මොකද එතුමාට පසුබිමක් තියෙනවා නීතිය පිළිබඳ හොඳ. ඒ නිසා ශාලාව හමුදා කඳවර පුපුරා හැරීමෙන් දැන් අවුරුදු ගණනාවක් ගත වුණා. එහි වන්දි සියල්ල තාම හරියාකාර ගෙවල ඉවර නෑ. මේ ඔබතුමාලා මේ ඈත නෙමේ කිලෝමීටර් 25ක් එහා තියෙන ප්‍රශ්නයක් ඔබතුමාලාට විසඳගන්න බෑ. ඉතින් උතුරු පළාතේ මන්ත්‍රීවරු කියන කතාව සනාථ වෙනවා එහෙම වුණාම. මේ ප්‍රශ්නේ විසඳලා ඒ වෙළඳ ව්‍යාපාරිකයන්ට තාම ඉදි කරපු කුටි ටික දීලා නෑ. ඒ ටික බාර දීම කෙල්ලා නෑ. තපල් කන්තෝරුවක් ඉදි කරලා නෑ. මේ වගේ මම ලේඛනය කියන්නේ සීතාවක ප්‍රදේශ නිසා මම ජීවත් වෙන මගේ සහෝදරයාද ජීවත් වෙන නිවස ඉදිරි පිට නිසා අපි මේ ගැන අගමැතිතුමා එක්ක සාකච්ඡා කරා ජනාධිපතිතුමා එක්ක සාකච්ඡා කරා ආරක්ෂක නිලධාරි සමග සාකච්ඡා කරා එය ඉෂ්ට වෙලා නැහැ. හමුදාපතිතුමනි ඒ වෙනුවට ඔබතුමාගේ නායකත්වයෙන් අලුත් ගොඩනැගිලි නම් ඉදි කරනවා. ඉස්සෙල්ලා කරුණාකර මේ ආපදාවට පත්වෙච්චි ජනතාවට ජනතාවගේ ජීවත්වීමට අවශ්‍ය වන්දියා අවශ්‍ය පහසුකම් ටික වාම සලසා දෙන ලෙස ඉතාම උනැකමින් සඳහන් කරන්නට කැමති. ඊළඟට මම සඳහන් කරන්නට කැමති අපේ රටේ ප්‍රධානතම හා විශාලතම මේ මොරගහකන්ද ජලාශය ඉදිකිරීම ගැන අපි ජනාධිපතිතුමාටගේ විශේෂ උත්සාහය නිසා මේ ක්‍රියාවලිය සාර්ථක වුණා. මොරගහකන්දේ වතුර තවත් ඇලමාර්ගවලින් උතුරට ගෙන යාම සඳහා වූ ක්‍රියාමාර්ගය සාක්ෂාත් කර ගන්නට පුළුවන් වුණොත් උතුරු පළාතට මූණ දෙන ප්‍රධාන ප්‍රශ්නයක් වූ ජලය ලබා දීමේ කටයුත්ත අපට සාර්ථක කරන්න පුළුවන් නිසා ඒ නිසා ඒ වෙනුවෙන් ඇතිකර තිබෙන සංවර්ධන ව්‍යාපෘතිය පරිසර අමාත්‍යංශය හායට සම්බන්ධ ක්‍රියාදාමය අපි මේ වෙලාවේ සාර්ථක කර ගැනීමට අවශ්‍ය පියවරවල් ඇතිකරගත යුතුය. ඊට පස්සේ පරිසර අමාත්‍යංශයට පැමිණෙනකොට හන්තාන ප්‍රදේශයේ දැන් අඳෝනාවක් තියෙනවා. හන්තානයේ සුන්දරත්වය හන්තානයේ පරිසරයේ ආරක්ෂාව සියල්ල විනාශ වෙමින් පරිසර අමාත්‍යංශය අහක බලාගෙන ඉන්නවා. වෙන අමාත්‍යංශමසින් අනුමැතිය දෙමින් විනාශ කරනවා. ඒ වගේම මේ වෙනකොට DMC has announced 7 districts are badly affected as a result of the drought. One, the topmost district is Jaffna, Kandy, Putlam. ඒ නිසා මේ ප්‍රදේශවල ප්‍රාදේශීය ලේකම් කාර්යාලවල දැන්වත් අපි ප්‍රකාශයට පත් කරන්නේ නැද්ද ආපදා ප්‍රදේශ බවට. වහාම යායට අවම එක පානීය ජලය බොන්ඩ ලබා දෙන ලෙස ඉල්ලා තිනවා. වික්ටෝරියා ජලාශයේ උඩ ඉඳලා බලනකොට පතුල දැන් පේනවා. නමුත් ඒ ගමනාගමනය කරන පාරේ දෙපැත්තේ මහජනයා දහස් ගණන් වතුර බාල්දි තියාගෙන ඉන්නවා. සමහර දවසට දවස් දෙකට වතුර නැහැ. මේ ටික දෙන්න බැරි පරිසර අමාත්‍ය හා අපදා කර්මනාකාරණ ප්‍රතිපත්තිය මොකක්ද කියලා අහන්න සිද්ධ වෙනවා. මැදමහා නුවර කරලියද්ද මේ හැම ශ්‍රේෂ්ත්‍රයක් මම විතර නෙමෙයි අපේ මහනුවර තැපැල් ඇමතිතුමා මේක ගැන කිව්වා. ඒ නිසා එතකොට තව මේ නිසාම කලින් ගං වතුරට වැසි වතුරට විනාශ වෙච්චි කුඩා දරුවෝ පාසල් යන මේ කුඩා ජංගම පාලම අද වෙනතුරු මේ ආයතනය මගින් සකස් කළ දීලා නැහැ. මැද දුම්බර තෙල් දැනී මම මේ කාරණාව ඉදිරිපත් කරනවා. ඒක ඒ සඳහා විශාල මුදලක් යන්නේ. නමුත් දහස් ගණන් මිනිස් ජීවිත පුංචි ළමයින්ගේ සිට දිනපතා සහනයක් වෙනවා. ඊට පස්සේ ගරු සභාපතිතුමනි මම කතාව අවසන් කිරීමට මත්තෙන් I would like to bring the attention to an important matter raised by
honorable member. You have 2 more minutes.
Yeah, I will conclude by Dr. Anil Senanayake, an internationally respected, acclaimed environmentalist. Professor Anil Senanayake is leading a global environmentalist who is coming up with 3 groundbreaking formulas that can help Sri Lanka's economy globally and locally. The state and the government must interact and establish an ongoing dialogue with such intellectuals. 1. The quality of air. 1/3 of the national daytime population lives in Western Province, and this is the greatest wealth we as a nation has, our human resource. Have we tested the quality of air and breath? Now we have reached a very serious saturation problems which have not been followed by the environmental authorities. Of course, the health authorities are issuing dangerous signals monthly on this matter. The second, biocurrency based on oxygen. The urban sector is the soil of oxygen. We breathe on every time an engine ignites in a car, bus, train, plane, etc., factories and generators. The only one and only reintroduction of oxygen is done by only by our rural areas. It is his belief that the redistribution of wealth, national resources, etc. should be based upon the level of oxygen produced by such local areas. The idea of a new proposal idea of biocurrency. Thirdly, I would like to conclude after that, ecological capital, which is something that Sri Lanka should canvas in the global scene, which we are not doing because we can gain much from new agreements which some countries have pursued by now. At Atireka, I propose reforestation as a special subject and institutionalize it. Rebates on taxes on some way for oxygen-positive drives. Importance of introducing comprehensive chapter on waste management. Introduction of natural alternatives for polythene and plastic, which is not being done. ඉතින් මම මේ කාරණා කියමින් මගේ කතාව අවසන් කරනවා. අපි හිතනවා අපි ආරක්ෂා කරන්නට ඕනේ අපේ පරිසරය. ඒ පිළිබඳ කිසිදු පැහැදිලි වැඩපිළිවෙලක් නැහැ. දෙක, අපි ආරක්ෂා කළ යුතුයි අපේ ජාතික නිදහස ස්වාධීනත්වය. ඒ සඳහා අපේ ආරක්ෂක හමුදාවල ශක්තිය ශක්තිමත් කරන අවසාන වශයෙන් the last මොකද උතුරේ මන්ත්‍රීවරුන් ගැනත් අපි කියන උතුරු පළාත් ජනතාව ගැන උතුරු පළාතේ ජනතාවගේ දේවස්ථාන හින්දු හා අනිත් දේවස්ථාන හමුදා කඳුර ඇතුලේ තියෙනවා නම් අවුරුදු 10ක් ගියා ඒ ඉඩම් වලින් ඒ අයට තමන්ගේ ආගමික කටයුතු කරගන්නවත් ඉඩ දෙන්න කියන ටිකත් ඒ අයට යළි ඉඩම් ලබා දීමේ කටයුත්ත වේගවත් කරන ලෙසත් මේ අවස්ථාවේදී ඉල්ලනවා.